તારીખ 19/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 92, 93 અને 94 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 60.
શાસ્ત્રો વાંચવાથી ખોટી ઊંઘ કે અર્થ ન આવી જાય, સમાધાન. શાસ્ત્રો વાંચવાથી ખોટી અર્થ આવી જતી નથી, પણ તેની સાથે પરિણતિમાં કેમ પડતો થાય, કેમ પુરુષાર્થ કરો, કેવી રીતે થાય, એવી ભાવના લગ્ન લગાડનાર પલટો ખાય છે. પોઝિટિવ આટલી બી છે, પ્રશ્ન નેગેટિવ છે. સાથે વાંચવાથી નુકસાન થાય કે ન થાય? પેલા શાસ્ત્રો વાંચવાથી નુકસાન ન થાય, કેમ કે એમાં એવું નુકસાન થવાનું નિમિત્ત તત્વ નથી. પણ આ પ્રકારના ઉલ્લાસિત પરિણામ હોવા જોઈએ. માર્ગદર્શન શું આપ્યું છે કે શાસ્ત્ર વાંચવું જોઈએ, શાસ્ત્ર સ્વાધ્યાય નિયમિત
કરવો,
હંમેશા કરવો જોઈએ. પણ પોતાના ઉલ્લાસિત પરિણામથી કરવો જોઈએ, એટલું માર્ગદર્શન છે. આરે શાસ્ત્રો તો વાંચું છું, પણ મારી પરિણતિમાં પલટો થઈ જવો જોઈએ, મારો પુરુષાર્થ ઉપડવો જોઈએ, અને એ બંને કેવી રીતે થાય એ પ્રકારનું પોતાનું લક્ષ્ય સાથે રાખીને શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો જોઈએ. માર્ગદર્શન બહુ સરસ છે. સ્વાધ્યાય તો ખોરાક છે, પછી એની અંદર પોતાની પરિણતિને યોગ્ય, પોતાની યોગ્યતાને યોગ્ય એ પ્રકારના શાસ્ત્રનું સિલેક્શન અથવા પસંદગી કરવી જોઈએ. એક તો એ વાત છે કે પોતાના પરિણામ ઉપર કયું શાસ્ત્ર અસર કરે છે. જે શાસ્ત્ર પોતાના પરિણામ ઉપર વધારે અસર કરતું હોય એ શાસ્ત્રનો સ્વાધ્યાય વિશેષપણે કરવો જોઈએ. સામાન્યપણે ગમે એ શાસ્ત્ર છે એનો બાદ નથી, વિશેષપણે કયું શાસ્ત્ર વાંચવું જોઈએ કે જેની અસર વધારે થતી હોય, અને તો રસ વધારે આવે. રસ વધારે આવે તો પરિણતિમાં પલટો થાય. એટલી જો સૂઝ હોય તો એને શાસ્ત્ર વાંચન અવશ્ય ફાયદો કરે. જેમ કે કોઈ કૃપાળુ દેવના વચનામૃત વાંચે, કોઈ બેનસરના વચનામૃત વાંચે, જ્ઞાની તો બંને જ્ઞાની છે, બંને જ્ઞાની છે. કે કોઈના વચનામૃત સારા કે વધારે સારા એમ જોવાનું નથી, એવી તુલના કરવાનો કઈ પ્રશ્ન નથી, અહીંયા વાત પણ નથી. અહીંયા પણ અનેક જ્ઞાનીઓના શાસ્ત્રો આપણી સામે છે, જ્ઞાનીઓના પણ છે, આચાર્યોના પણ છે. મારા આત્મા ઉપર કોના વચનોની અસર વધારે થાય છે એ અનુભવને તપાસવો જોઈએ, અનુભવને જોવો જોઈએ. મને આ વાંચતા શું થાય છે, એના ઉપર પોતાનો રસ વિશેષ વર્ધમાન થાય. એ પ્રમાણે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ, તો પરિણતિમાં પલટો થાય. કેવી રીતે પરિણતિમાં પલટો થાય અને પુરસાદ થાય એનો આ જવાબ છે. કેવી રીતે થાય એ પ્રશ્ન નથી. સત્સંગમાં એ રીતે એનો ઉત્તર મળે છે. જે શાસ્ત્રની જે વચનોની એમાં પણ જે વચનોની જે ગાથાઓની પહેલા તો એક પ્રમાણે શાસ્ત્રનું સિલેક્શન કરવું જોઈએ અને શાસ્ત્રમાંથી પણ એના વચનોનું પણ સિલેક્શન કરવું જોઈએ. કેમ કે એક શાસ્ત્રમાં અનેક વાતો હોય,
પોતાની ભૂમિકાને યોગ્ય
હોય, જ્ઞાન દશાની હોય, નિર્ણય દશાની હોય, કેવળીઓની હોય, અજ્ઞાનીઓની હોય. જ્ઞાનીઓમાં ઉપયોગ કરનારાની હોય, અયોગ્યતાવાળાની હોય, યોગ્યતાવાળાની હોય, આવા અનેક પ્રકાર છે. વિષય શાસ્ત્રના વિષયના તો અનેક પ્રકાર છે, અનેક વિધવિધ વિષય હોય શાસ્ત્રની અંદર. એમાંથી પણ મને ક્યાં રસ પડે છે, મારા આત્મા ઉપર ક્યાં અસર આવે છે અને મને ક્યાં લાભ થાય છે મારા પરિણામમાં, એટલી સૂઝથી જો શાસ્ત્ર ઊંચાય તો અવશ્ય પુરુષાર્થ ઉપડે અને પરિણતિમાં પલટો થાય. એ રીતે શાસ્ત્ર વાંચવું જોઈએ. એટલે સત્સંગ સાથ મેં રખના, સત્સંગ મેં વો બાત સમજ મેં આવી ગઈ. જ્ઞાન દશા મેં વો બાત કે સમજ સત્સંગ મેં આવી ગઈ, ઇસલિયે સત્સંગ કી બાત સાથ મેં લેતે હૈ. એવી રીતે વિવેકપૂર્વક જો શાસ્ત્ર વાંચવામાં ન આવે તો શાસ્ત્ર વાંચવાની ખોટી મૂક કહેવત આવી પણ જાય. કૃષ્ણ પૂછનારને પાછો લાલ બત્તી એકલો પોઝિટિવ પોઈન્ટ લીધો છે. આપણે સત્સંગમાં તો બે પોઈન્ટ વિચારવા જોઈએ, બે પ્રકારથી વિચાર કરવો જોઈએ.
શાસ્ત્રીય
અભિનિવેશ પણ ઉભો થાય. એવી ભાવના લગડી લગાડનાર પલટો ખાય છે. કેવી રીતે થાય છે એનો ગૂઢ એની અંદર ઉત્તર આપી જાય છે. કે જેને ભાવનાને લગ્ની હોય એને એવી સૂઝ હોય, ભાવનાને લગ્નને ખોલીએ તો જેને એવી ભાવનાને લગ્ની હોય એને આવી સૂઝ હોય, એને આવો વિવેક હોય અને એને ખોટી મૂકે શાસ્ત્ર સંજ્ઞા કે શાસ્ત્રીય અભિનિવેશ ન થાય.
ભાવનાને લગ્નની સાથે પ્રયોજનનો દ્રષ્ટિકોણ સાથે છે,
ઓટોમેટિક જ હોય છે. લગ્નની સાથે ભાવનાની સાથે હોય છે. એ એમને વચનામૃતમાં બીજા વચનામૃતમાં એ વાત કરી છે કે લગ્ન જ તને સુધારશે, લગ્ન જ તને માર્ગની સૂઝ કરાવશે. એ વાત એમને ત્યાં ખોલી છે.
પરિણતિ
લાગે તો પરિણતિ આવે. કારણ કાર્યનો સંબંધ છે. ભાવના હોતી હોય તો મિલ જાય. પછી ક્યારે પલટો ખાય તે તેની યોગ્યતા પ્રમાણે છે, જુદા જુદા જીવની યોગ્યતા અનુસાર છે. એના માટે કોઈ નિયમ નથી કે આટલા ટાઈમમાં શું પરિણે તે પલટો ખાઈ જવો, ગમે ત્યારે ખાય. કોઈને બહુ ઓછા ટાઈમમાં પણ થાય, કોઈને થોડો વધારે ટાઈમ લાગે, અને કોઈને ઘણો વધારે પણ લાગી શકે છે. પણ સત્સંગ અને સ્વાધ્યાય તો ચાલુ રાખવા જોઈએ. એટલા માટે છે કે સત્સંગ છે એ ગમે ત્યારે અવેલેબલ નથી. સત્સંગ છે એની પ્રાપ્તિ ગમે ત્યારે ન થાય,
બરાબર.
એની પ્રાપ્તિ અમુક ટાઈમે થાય, ક્યારેક ક્યારેક થાય, ક્યારેક ન પણ થાય. કેમ કે એ ઉદયાધીન છે. અને કોઈ એવો ઉદય આવે તો પોતાને ગેરહાજર રહેવું પડે. જેની સાથે સત્સંગ કરતા હોય એનો ઉદય કેવો હોય, એ પણ ગેરહાજર હોય, તો એ તો કોઈ ઈચ્છા પ્રમાણે પણ શાસ્ત્ર સાધ્ય છે એ ગમે ત્યારે થાય. નિત્ય બોધ
વિશે બોધ
એટલે એ અવકાશ પણ રાખવો જોઈએ. સત્સંગ મળે તો પ્રાયોરિટી સત્સંગને આપવાની, પહેલો એ સ્વીકારવાનું. કેમ કે એ તો ગમે ત્યારે મળવાનું નથી, અત્યારે મળવાનું નથી, એની અછત છે. માટે એ મળે ત્યારે એને તો ચૂકવું ન જોઈએ. જે ન મળે ત્યારે શાસ્ત્ર સ્વાધ્યાય, અને એ શાસ્ત્ર સ્વાધ્યાયમાં કયું શાસ્ત્ર વાંચવું અને કયા શાસ્ત્રમાં કયો વિભાગ વાંચવો એ પોતાની ભાવનાથી સૂઝ આવવી જોઈએ. અને ભાવનાથી સૂઝ ન આવે તો સત્સંગમાંથી એની સૂઝ મેળવવી જોઈએ. ક્યારે પલટો ખાય તે તો જીવની યોગ્યતા પ્રમાણે છે, પણ ભાવના તો એમ રહે કે કેવી રીતે પુરુષાર્થ કરું, પુરુષાર્થ કેમ થાય. આ રીતે પુરુષાર્થ કરવાની જ ભાવના રહે તો પલટો ખાય, ભલે પરિણતિ ન પલટો ખાતો હોય, હમ પુરુષાર્થ ન ઉપજ્યો હોય, પણ એની ભાવના રહેવી જોઈએ. ભાવના હશે તો ભાવના સફળ થયા વિના નહીં રહે. આ માર્ગમાં એ વાતની ગેરંટી છે કે ભાવના નિષ્ફળ જતી નથી, પણ ઉપર ઉપરની નહીં. અંતરની ભાવના હોય તો કદી નિષ્ફળ ન જાય. અને પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો કુદરત પરને રસ્તો કરવો પડે છે. કુદરત બદલે છે એમ કહેવું છે. પદમાં બેનશ્રી નથી લીધું, ભગવાનના દર્શનની નાદ લીધી છે. પ્રભુ તારા દર્શનથી તમારી ભાગ્યની રેખા બદલે છે. એનો અર્થ શું? કુદરતને ફરવું પડે છે. આપના દર્શનથી મારા પરિણામ એવા થાય છે કે મારા જે સંચિત કર્મો છે એમાં ફેરફાર થઈ જાય છે. કર્મરેખા એટલે કર્મોની અંદર ફેરફાર થઈ જાય છે. આ રેખા તો ઇન્ડિકેશન છે,
બરાબર.
સંચિત કર્મ એમાં ફેરફાર થઈ જાય છે, તો અહીંયા ફેરફાર થાય છે એમ લે છે. કેમ કે એને લઈને તો છે ને, ભગવાનના દર્શન માત્રથી એમ થતું હોય. આત્મકલ્યાણની વિશેષ ભાવના વાળાને કુદરત
સાધનો આપે,
સાથ આપે, આપે ને
આપે જ
આપે જ. એટલે એમ કહ્યું કે કુદરત બદલે છે, કુદરત અનુકૂળતા કરી દે છે, અથવા કુદરત એવી સેવા કરે છે. ભાવના વાળાને તો કુદરત સેવા કરનારી દાસી થઈ, ભાવના વાળાની તો કુદરત સેવા કરનારી થઈ ગઈ. માણસને તમે શું થાય, અમને મારા સંજોગો જેવા છે ત્યાં અમે શું કરીએ? તમે એવા સંજોગો હોય તારી ભાવના તો ફરવી જોઈએ, ભાવનામાં ફેરફાર ન થવો
જોઈએ,
સંજોગો ગમે એવા હોય. જો ભાવના ફરી જશે તારી, નબળી પડી જશે, તો સંજોગો નહીં ફરે. ભાવના નહીં ફરે, સંજોગોને ફરવું પડશે. ગમે તો હોય ને, નિગોદમાં નું દર્શન માં તીવ્ર છે, નિગોદમાં જી આવ્યા છે. અત્યારે તો ઘટાડીને મુસંગ ની પંચેન્દ્રિય થયો, તીવ્ર દર્શન માંથી નિગોદમાં ગયો. તીવ્ર થાય તો દર્શન ઘટે. કોઈ અન્ય મતો ની મૂર્તિ શાશ્વત નથી, એક જીનેન્દ્ર દેવ ની મૂર્તિ શાશ્વત છે. જો કુદરત શું બતાવે છે, કુદરત નો સંકેત શું છે, કે આ જ સન્માર્ગ છે, આ જ સાચો માર્ગ છે, એ કુદરતનો સંકેત છે. એની અંદર જગતમાં ધર્મો તો અનેક ચાલે છે અને અનેકોની મૂર્તિઓ છે, અનેકોના ધર્મસ્થાનો છે, પણ શાશ્વત જીન ચૈત્યાલય અને શાશ્વત જીન પ્રતિમા, જીન મંદિર અને જીન પ્રતિમા બે શાશ્વત છે, બાકી કોઈ શાશ્વત નથી. બધા ગારો થવા શાશ્વત છે, એટલું જ શાશ્વત છે. ભગવાન નો વિહાર થાય છે એટલે સમોસરણ એક જગ્યા એ ન રહે. શાશ્વત જે મંદિરો છે, જીન પ્રતિમાઓ છે, એ ત્યાં ને ત્યાં જ રહે છે, ભલે ભલે નહીં ફેરફાર ન થાય. જેમ આત્મા ધ્રુવ છે, એમ એ ધ્રુવ છે, બે સામે સામે ધ્રુવે ધ્રુવ છે, બે ધ્રુવ સામે, એક અંદરમાં એક બહારમાં. અંદરનો અંતર્મુખનો માર્ગ અજાણ્યો છે તો એ અંતર્મુખ ટકર આવે એવા નિમિત્તો છે, શાશ્વત નિમિત્તો છે. ઉપાદાન શાશ્વત છે તારી પાસે ધ્રુવ, પણ શાશ્વત છે ને કુદરતની વ્યવસ્થા છે, કોઈની કરે એ કરાવેલી નથી, કોઈ ફલાણા તીર્થંકરે એ કરાવ્યું એમ નથી, એવું છે.
કુદરત ઈચ્છે છે કોઈ શાશ્વત કાયદા થઈ
જાય. આપણે કીધી છે જીનેન્દ્ર દર્શન તો કુદરત આત્મ સાધનાને અનુકૂળ છે. કુદરત આત્મ સાધનાને અનુકૂળ છે બે રીતે. એક શાશ્વત જીન મંદિર અને જીન પ્રતિમા અને એક શાશ્વત તીર્થો વગેરે અને એક ભાવનાનું ફળ શાશ્વત છે. એ ભાવના થાય કોઈ કાળમાં ન મળે, એને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ન મળે. બધું કુદરત થી છે, આ કુદરત ઉપર વિજય મેળવે એવું છે, કેમ કે ચૈતન્યની ભાવના છે ને. આ ચૈતન્ય ધ્રુવ ઉપાદાન માંથી નીકળેલી વસ્તુ આવી એટલે કુદરત ઉપર વિજય મેળવે છે, અને ત્રણે કાળે વિજય મેળવે છે, માટે એ સિદ્ધાંત શાશ્વત છે.
બરાબર,
શાશ્વત શાશ્વત માં એમ. ત્યારે જ્ઞાનીઓ એથી આગળ વધ્યા. ભાવના તો મને મુમુક્ષુ ની ભૂમિકામાં થઈ હતી, પણ હવે તો આ આખા આખું જગત મારી સાધનામાં અનુકૂળ જ છે, કોઈ પ્રતિકૂળ છે. જગત આખું
સાધનામાં અનુકૂળ,
મારી સાધનામાં અનુકૂળ છે. મારી સાધનામાં કોઈ જગતમાં બનાવ પ્રતિકૂળ નથી. પ્રતિકૂળતા આવીને મારા માટે અનુકૂળતા છે. આ જગત ઈશ્વરે રચેલું મારા માટે ભક્તિધામ છે. ઈશ્વર એટલે કુદરત છે. એમ કેમ કીધું કે આખા જગતમાં જે કઈ મને નિમિત્ત પડે છે અથવા જ્ઞાનનું જ્ઞેય થાય છે, હું મારી સાધના ઢાળી દઉં છું. મારું નય જ્ઞાન છે એ બધા નયોથી મને આત્મામાં દોરી જાય છે, એટલે મને આખું જગત અનુકૂળ છે, કોઈ પ્રતિકૂળ છે. પ્રશ્ન: નાયક ની રુચિ થતા સો પર નો વિવેક શું યથાર્થ આવે? ભૂમિકામાં નાયક ની રુચિ હોય તો વિવેક યથાર્થ આવે. સમાધાન: નાયક ની રુચિ યથાર્થ હોય તો તેનો વિવેક પણ યથાર્થ હોય. રુચિને આપણે શ્રદ્ધાની પર્યાય લઈએ, વિવેકને જ્ઞાનની પર્યાય લઈએ, તો એકબીજાની એકબીજા ઉપર અસર આવે છે. રુચિ બળવાન થાય તો વિવેક પણ બળવાન થાય. જ્ઞાન નિર્મળ થાય એટલે વિવેક બળવાન થાય. રુચિ મળવી પડે તો વિવેક ને જ્વર આવે. દીપચંદજી લીધું છે અનુભવ પ્રકાશમાં. આત્મરુચિ મળી પડે તો વિવેક જ્વર ઉત્પન્ન થાય છે, એટલે વિવેક ને તાવ આવે. તાવ આવે ત્યારે માણસ નબળો પડે, એમ વિવેક નબળો પડી જાય. એમ યથાર્થ સમજણ હોય તો એ રુચિને જગાડે, ન જાગતી હોય તો સામે સામે એન્ટ્રી પડે છે. એકબીજાને પૂરક તત્વો છે શ્રદ્ધા અને જ્ઞાન, એકબીજાના પૂરક તત્વો છે. શાસ્ત્રમાં કોઈ વાર રુચિપૂર્વક જ્ઞાનની વાત આવે, કોઈ વાર જ્ઞાનપૂર્વક રુચિની વાત આવે.
જ્ઞાનમાં મૂલ્યાંકન થયું, રુચિ આપોઆપ જ
જાગે. મૂલ્યાંકન થયું કે રુચિ જાગ્યા વિના રુચિ વધે, જેમ રુચિ વધે તેમ જ્ઞાન નિર્મળ થતું જાય. ચિત્ત ઉત્પન્ન થઈ જ્ઞાન દ્વારા, જ્ઞાન સાધન છે, મૂળમાં જ્ઞાન સાધન છે. જ્ઞાન જેવું, જ્ઞાનથી જેવું રુચિ ઉપર અસર આવી કે પછી રુચિ જ્ઞાનને મદદ કરવા લાગી. પરિવારની અંદર વેપાર ધંધો હોય તો છોકરો આગળ જતા મદદ કરે છે કે નથી કરતો?
રુચિ ની પાછળ પુરસાર થયો,
એટલે બે માંથી ત્રણ થયા, પુરસાર થયો એટલે લીનતા આવી, ત્રણ માંથી
ચાર
થયા, ચાર થયા. કામ કરવામાં સંખ્યા વધે છે, ગુણોની સંખ્યા જેમ જેમ ગુણો પ્રગટ થતા જાય છે તેમ તેમ સંખ્યા વધતી જાય છે.
જેમ સાધક અવસ્થામાં બધા નયો છે એ સ્વરૂપમાં લઈ જાય છે, મુમુક્ષ દશામાં આ બધા ગુણોનું પરિણામ બન છે એ સ્વરૂપ તરફ જ લઈ જાય છે.
સ્વરૂપનું વિવેક કરી યથાર્થ જ્ઞાન કરે તો યથાર્થ માર્ગ ગ્રહણ થાય. સ્વપદ નો વિવેક કરીને, વિવેક કરવો એટલે શું? સ્વની ઉપાદેયતા પરની વિધેયતા, સ્વની અભિન્નતા અને પરની ભિન્નતા, આ વિવેક નો વિષય આટલો છે. આટલું જો પકડાય તો લાઈન પાદરી સિદ્ધિ છે, પછી કેમ તકલીફ પડવાનો સવાલ નથી. બે મુદ્દા પકડી લેવાના. સોના બે મુદ્દા શું? પોતાપણું, ભિન્નતા અને ઉપાધેયતા. પરના બે મુદ્દા ક્યાંક? ભિન્નપણું અને હેતા. બસ એ તો ભિન્ન કહેતા જ હે આવી જાય છે, એમાં કોનો જ હેપણાનો છે. ભિન્નતામાં જે આંતરધ્વનિ છે એ હેપણાનો જ આંતરધ્વનિ છે. સ્વપરનો વિવેક કરી યથાર્થ જ્ઞાન કરે તો યથાર્થ માર્ગ ગ્રહણ થાય. યથાર્થ જ્ઞાન કરે તો યથાર્થ માર્ગ ગ્રહણ થાય. માર્ગ એટલે ઉપાય. યથાર્થ જ્ઞાન કરે તો યથાર્થ ઉપાય થાય. જેની રુચિ યથાર્થ તેનું બધું યથાર્થ. જેની રુચિ યથાર્થ તેનું બધું યથાર્થ. શું થયું? સમજણમાં કેમ એવી રીતે ન લીધું, આમાં લીધું કે સમજણ ઘણા જીવન લોકોની શાસ્ત્ર અનુસાર હોય છે પણ યથાર્થ નથી હોતી. એટલે કે એ સમજણે રુચિને હજી ઉત્પન્ન નથી કરી ત્યાં સુધી એ સમજણને અમે યથાર્થ કહેતા નથી. દ્રવ્યનું પર્યાયનું બરાબર સમજણ હોય, ઉત્પાદન ધ્રુવની પણ બરાબર સમજણ હોય, નય જ્ઞાનોની પણ નય ચક્ર ગ્રંથ વાંચવાથી યથાર્થ સમજણ, યથાર્થ શું બરાબર સમજણ કરી હોય, પણ યથાર્થ ક્યારે? કે આત્મરુચિ પ્રગટી હોય ત્યારે. એટલે રુચિથી સિમ્પટમ લીધું જોયું કે જેની રુચિ યથાર્થ તેનું બધું યથાર્થ. યથાર્થ રુચિ યથાર્થ સમજણ પૂર્વક હોય છે પણ ત્યાં વિવાદની જગ્યા છે. કેમ? એવા એવા જીવો પણ હોય છે કેટલાક કે જેની શાસ્ત્ર જ્ઞાનમાં ભૂલ ન દેખાય પણ એની રુચિ બરાબર ન હોય. તો ઘણાને એ જ્ઞાન યથાર્થ લાગે. શું લાગે?
યથાર્થ.
એ જ્ઞાન યથાર્થ લાગે. બહુ સરસ, ઘણું સારું સમજે છે. એટલે એ મુદ્દો ન લીધો કે જેને યથાર્થ સમજણ તેનું બધું યથાર્થ. એમ એ સમજણ પૂર્વક રુચિ પ્રગટિ છે તો જ્ઞાન યથાર્થ છે એમ કહેવાની જરૂર નથી.
બરાબર.
કેમ કે યથાર્થ સમજણ હોય તો જ યથાર્થ રુચિ પ્રગટિ હોય, એની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે, એનો સમાવેશ અંદર થઈ જાય છે. રુચિમાં યથાર્થ સમજણ નો સમાવેશ થઈ જાય છે.
જે સમજણ રુચિને ન સાધે, જે સમજણ રુચિને ન સાધે ન ઉત્પન્ન કરે એ સમજણ તરીકે કાર્ય.
એ સમજણ બરાબર હોય તો પણ એને કામમાં નહીં આવે,
કામમાં નથી આવતી.
એને શાંતિ મેળવવામાં એ કામ કરશે તો પ્રયોજન સિદ્ધ ન થાય તો શું કામ નહીં. માણસ સાજો થઈ જાત એની પાસે દવા દારૂ ટ્રીટમેન્ટ કરાવવાના પૈસા પણ હતા, પણ રોગી એટલો હતો કે એને દવા કરાવી નહીં, રોગ વધી ગયો તો એ પૈસા એને શું કામ ના, એમનો કે પૈસા એને તો કામમાં આવ્યા
નહીં.
એના માટે એ પૈસા હોવા છતાં નહીં હોવા બરાબર અથવા નકામા હતા. એમ જે જ્ઞાન પ્રયોજનભૂત કામ ન કરે, ટોડરમલજીએ પોક્ષમાર્ગ પ્રકાશકમાં એ વ્યાખ્યા કરી છે અજ્ઞાનની, કે જે જ્ઞાન પ્રયોજનભૂત કાર્ય ન કરે તે અજ્ઞાન. ભલે એ જ્ઞાન શાસ્ત્રનું સાચું હોય તો પણ અજ્ઞાનની વ્યાખ્યા જ એવી કરે છે, પ્રયોજનની દ્રષ્ટિકોણથી વ્યાખ્યા કરે છે કે જે જ્ઞાન પ્રયોજન ન સાધે તે અજ્ઞાન. આપણે બીજું જ્ઞાન અજ્ઞાનમાં કઈ સમજવું નથી, પ્રયોજન સાધે છે કે નહીં. શૈલી અપેક્ષા સમજાવવાની, શાસ્ત્ર બનાવવાની શૈલી એવી હતી. મહાન આચાર્ય શાસ્ત્ર શું છે કે જેની રુચિ યથાર્થ તેનું બધું યથાર્થ. આત્મા સ્વભાવે પૂર્ણ છે, તેની યથાર્થ રુચિ થતા જ્ઞાન પણ યથાર્થ થાય છે. અથવા એનું જ્ઞાન યથાર્થ ગણવું જોઈએ. એની રુચિ યથાર્થ હોય, એની સમજણ અને એનું જ્ઞાન યથાર્થ ગણવું જોઈએ. નેતર બરાબર હોય તો પણ યથાર્થ ગણવું ન જોઈએ. નિમિત્તનો વિવેક યથાર્થ આવે શું? હા, નિમિત્ત નો વિવેક યથાર્થ આવે. ઉપાદાન નો વિવેક હોય અને નિમિત્ત નો વિવેક હોય હોય ને હોય. જેને નિમિત્ત નો વિવેક નથી એને ઉપાદાન નો વિવેક હોવાનો સવાલ નથી, છે જ નહીં. હા, નિમિત્ત નો વિવેક યથાર્થ આવે. સ્વભાવનું ગ્રહણ થતા બધું આવે. શું? સ્વભાવ જ્યાં રૂપેથી ગ્રહણ થયો ત્યાં બધું સવડું જ પડે, કોઈ અવળું રહે નહીં. સ્વભાવનું ગ્રહણ થતા બધું આવે. નિશ્ચય વ્યવહારની સંધિ જેમ છે તેમ આવે, એ રીતે નિશ્ચય વ્યવહારની સંધિ થાય છે. સ્વભાવની રૂચિવાળા જીવને વિવેક એક પ્રકારનો રહેતો હશે કે કોઈ વખત વિપરીતતા આવે અને કોઈ વખત યથાર્થતા રહેતી હશે અને કોઈ વખત અયથાર્થતા થતી હશે. પ્રશ્ન ઠીક ઉઠાયો. સ્વભાવની રુચિ હોય તો જીવને વિવેક એક પ્રકારનો રહે, ક્યાંક વિપરીતતા પણ થઈ જાય અને કોઈ વખત યથાર્થતા ન પણ રહે. Okay. અનુભવ પહેલાની રુચિ વાળાને એવો નિયમ નથી હોતો કે એને વિવેક યથાર્થ જ રહે, ક્યાંક ગડબડ થઈ જાય, રુચિ ઢીલી પડી જાય, વિવેકમાં પણ ફેરફાર થઈ જાય. કેમ કે ધ્રુવ ખીલો હજી પકડ્યો નથી, ખીલે નથી બંધાણી માંથી. આધાર શાશ્વત આધાર બહુ જ તો એ બરાબર જળવાઈ રહી છે. એ આધાર છૂટ્યો હજી મળ્યો નથી અથવા છૂટ્યો તો ફેર પડવાનો સવાલ ઉભો થાય. એટલે એમ કહ્યું અનુભવ પહેલાની રુચિ વાળાને એવો નિયમ નથી હોતો, એટલે એવો નિયમ નથી હોતો કે એક જ પ્રકારનો એક ધારો વિવેક કરીએ અને વિપરીતતા ન આવે, એવો નિયમ રહેતો નથી. જો સમ્યક ધારા હોય એટલે કે જેને જ્ઞાન સમ્યક હોય તેને સદા વિવેક યથાર્થ હોય. સમ્યક ધારા હોય એટલે કે જેને જ્ઞાન સમ્યક હોય તો નિર્મળ જ્ઞાન છે, એને તો વિવેક યથાર્થ હોય. કેમ કે એને રુચિ ન હોય, સ્વભાવની રુચિ એને ન હોય એવું બને નહીં. એને તો સ્વભાવની શ્રદ્ધા છે, રુચિ નથી કહેતા, એને તો શ્રદ્ધા કહી દે છે. રુચિ તો હજી આછી પાતળી વાત છે, શ્રદ્ધામાં તો પૂરી શક્તિ, એક સાથે પૂરી શક્તિથી શ્રદ્ધા પરિણમે છે, એમાં કઈ અધૂરાપણું હતું નથી. રુચિમાં તો તીવ્ર મનતા લઈએ છીએ, કેમ કે મિથ્યા તીવ્ર મન થાય છે એમાં, પણ જ્યાં સમ્યક થયું ત્યાં તીવ્ર મનતાનો સવાલ ખલાસ થઈ ગયો. એક ધારું છે સમ્યક તો. એટલે એમ કહ્યું કે સમ્યક ધારા હોય એટલે જેને જ્ઞાન સમ્યક હોય તેને સદા વિવેક યથાર્થ હોય, અને તે પહેલાની રુચિ વાળાને રુચિમાં કાંઈક મંદતા આવી જાય. શું કીધું? રુચિમાં ક્યાંક મંદતા આવી જાય એટલે દર્શન બહુ તીવ્ર થાય, મોક્ષની ભૂમિકામાં તીવ્ર મન થાય છે તો વિવેકમાં જુદું આવી જાય તો ફેર પડી જાય એમ કહે છે. દર્શન મો તીવ્ર થાય ત્યાં વિવેકમાં ફેર પડી જાય છે. એટલે કે હજી મોક્ષનો સદભાવ છે ને, હજી મોક્ષની ભૂમિકા છે ત્યાં, હજી દર્શન મોનો સદભાવ છે ત્યાં સુધી તીવ્ર મન થાય. જ્યાં સમ્યક થયું ત્યાં અભાવ થઈ ગયો, મોનો દર્શન મોનો અભાવ થયો છે, અભાવ થયો ત્યાં તીવ્ર મનતાનો સવાલ ઊભો થતો નથી. એટલે વિવેક બરાબર એ છે. રુચિમાં કઈ મંદતા આવી જાય તો વિવેકમાં જુદું આવી જાય. ભાવમાં માઇલ્ડ કેટલી ભાષા લીધી છે, વિવેકમાં વિપરીતતા થઈ જાય એમ નથી કહેતા, વિપરીતતા આ થઈ જાય એમ ચોખ્ખો આમ કહેવાને બદલે કઠોર શબ્દ કહેવા. રુચિ મન પડે તો ફેર પડી જાય, જુદું આવી જાય. પાછા હરી લીધી છે એમની પદ્ધતિ હતી. અજ્ઞાની ને આમ હોય વાંચી સંભળાવતો હતો એમ ને એમ લખો કે નાની ને આમ હોય ને બીજા ને એમ ન હોય.
અજ્ઞાની કહેતા
ત્યાં સુધી કઠોર શબ્દ નો પ્રયોગ મોટા કરતા મૃદુ ભાષી હતા. પ્રકૃતિ નરમ હતી એટલે ઉગ્રતા ના આવે, ઉગ્ર પ્રકૃતિ વાળાને કઠોર શબ્દ આવે. કોઈની શૈલી આવી રીતે કરુણા કરવાની, કોઈની શૈલી આવી રીતે કરુણા કરવાની.
બે મુમુક્ષુ ને ઉપાડે જ છે પરિણામ ને,
બંને થી મુમુક્ષુ ને લાભ છે.
બરાબર.
કેમ કે જ્ઞાની પુરુષ ના વચનો માં નુકસાન થાય એવું નિમિત્તત્વ
છે જ
નથી,
છે જ નહીં.
એટલે મને જે લાભ થાય, કઠોર કે તો લાભ થાય, આચાર્ય કઠોર નથી કેતા. તો કલશ લખ્યા સમય સારમાં, તો એમાં જે ભૂલ કરનાર છે એને પશુ કીધો છે. એને શું કીધો છે?
પશુ.
પશુ કીધો છે કેમ કે આમાં તત્વની ભૂલ કરશે, પશુ પશુ ગતિમાં
જશે,
જશે ભૂલમાં જાય છે. પશુ છે ને, ક્રિયંત છે.
ક્લેવ શબ્દ રાખ્યો.
જ્ઞાનીઓનું કઈ ખોટું
છે જ નહીં,
છે જ નહીં. પછી ક્યાં સવાલ છે?
લકડી ની માતા તો કોઈ સુધરે નહીં.
કભી એસી ભી જરૂરત પડતી હૈ, કભી કઠોર કહેને કી ભી જરૂરત પડતી. કોઈ ઓછો કઠોર કે ક્યારેક તો કોઈ શબ્દ વાપરી લીધો, એમાં કઈ દોષ નથી. ક્યારેક કડક થઈ જતા તો થઈ જાય, એવી જરૂર લાગે ત્યારે કડક થઈ જાય તો થઈ જાય. એ પણ ઉપકારી છે, કડક થાય તો પણ ઉપકારી છે. વિશેષ ઉપકારી છે, એમ જ લેવું જોઈએ. સગળું લેવા વાળા એ સગળું જ લેવું
જોઈએ.
સમ્યક નો મહિમા કેટલો, સમ્યક દ્રષ્ટિ ખરી વિષ્ટા ને અડે તો વિષ્ટા
મંગલ્ય
છે.
પછી આપણે તો મંગલ, પછી તો કઈ મંગલ કયું નથી, શું નથી?
ગાડી ખડી જાય એવું હોય તો ન કડક છે, એમ લાગે. કારણ કે ગાડી ખડે એવું નથી, ઉતરે એવું નથી, તો કડક થવાનું. રુચિ યથાર્થ રહ્યા કરે તો વિવેક પણ યથાર્થ રહે, અને રુચિમાં ફેરફાર થાય તો વિવેકમાં પણ ફેરફાર થાય. આમ છે વસ્તુ સ્વરૂપ, આમ છે. એટલે સ્વભાવની રુચિ વાળાને વિવેક એક પ્રકારનો રહે, કે એ સમજતી હોય તો વાંધો ન આવે. એ પહેલાં ફેરફાર થવાની શક્યતા છે, અવકાશ છે, માટે મુમુક્ષુ એ જાગ્રત રહેવું
જોઈએ. રીટા ગુનેગાર હોય, વફાદાર હોય.